प्रभुतव मूरति विनोदकारी पलपण विसरे नहीं जो विसारी जुगल चरण सोण चिन्ह जे स्वामीनारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देवनी जय श्री नर नारायण देवनी जय श्री नारायण मुनि देवनी जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्ट वंजन देवनी जय श्री पांसु परमहंसनी दिव्य मंदिर में विराजता वाला लाडेला घनश्याम महाराज आ धनुर्मास ज्ञान यज्ञ ना प्रणेता सद्गुरु वरिय साधु हृदय दयामूर्ति पूज्यपाद वाला गुरुजी पूज्यपाद हरिप्रकाश दास जी स्वामी पूज्यपाद हरिनारायण दास जी स्वामी आदि तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदो आप सर्वे भाविक भक्तों ने भाव थी जय स्वामीनारायण दिन प्रतिदिन अवनवी बातों सांभळी अने आपणने रोज जे सवारमां कंईक शीख मळे छे नवी नवी बातों जाणवा मळे छे केवी केवी स्थिति भगवानना एकांतिक भक्तोनी थई गई हती ए जाणीने आपणने एम थाय के आपणे क्यारे आवुं करशुं अखंड भगवानने धारी राखवा ए मूर्तिनुं सुख माणवुं ए गजबनी वातो छे બસ એક સાધુના વચન આખા ધનુર્માસ જ્ઞાન યજ્ઞમાં લગભગ આવી જ બધી વાતો આવશે ગુણાદિતાનંદ સ્વામી પાસે જાય સ્વામી કહે એના વચનમાં વિશ્વાસ રાખે એ ભગવાન ભેટાડી દે બીજી કાંઈ વાત નહીં આવે
મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્ત્રમ ભગવત પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતિવરે કાંતિક વૃષે સદાનંદમ સારમ પરમ હરિવાર્તા વ્યસનેન ગુણાતીતાનંદ મુનિવરમહં નૌમિ સત
આજે વાલા ભક્તો તારીખ 29/12/2017 શુક્રવાર પોષ સુદ એકાદશીનો દિવસ પવિત્ર આજની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. વાલા ભક્તો, 15 દિવસે એકાદશી આવે. શ્રી હરિજી મહારાજ આપણને આજ્ઞા કરે કે ખબરદાર થઈને એકાદશીનું વ્રત કરવું. 10 ઇન્દ્રિયો અને 11મું મન એને પોતપોતાનો આહાર ન દઈને માત્ર ને માત્ર સર્વે ઇન્દ્રિયોને ભગવાનની મૂર્તિમાં ભગવાન સંબંધી ક્રિયાઓ કરવી એવી શ્રીહરિ મહારાજની ઈચ્છા છે. ભગવાન એકાદશીનું વ્રત કરવાનું એટલું બધું ફળ લખે છે કે આજના દિવસે જે શાસ્ત્રો પ્રમાણે વ્રત કરે એ એકાદશીનું ફળ એટલું બધું છે કે સર્વે પાપોને હરનારીમાં આ ઉત્તમ એકાદશી છે. જેને જાણે અજાણે કંઈક પાપ થઈ ગયા હોય તો આજનું વ્રત શાસ્ત્રો પ્રમાણે કરે, એના સર્વે પાપ નાશ થઈ જાય છે. અને કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને એમ કહે છે એકાદશીનું, જ્યારે મહાત્મા કૃષ્ણ ભગવાન કહે છે એમાં કે આજની એકાદશીનું વ્રત કરવાથી આ બધું તમારા કામ માટે છે. ઓ હવે એને વિદ્યા, એને યશ અને એને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હવે તમે કોઈ મૂકશો નહીં. કા? હા તો જોઈ જ છે, યશ જોઈ છે, વિદ્યા જોઈ છે અને લક્ષ્મી પણ જોઈ છે. વાલા ભક્તો, આ બધું તો ઠીક, પણ આપણા માટે તો મુખ્ય એ છે કે આપણા ભગવાન આપણી ઉપર રાજી થાય. એટલા માટે એકાદશીનું વ્રત કરવું, આજના દિવસે જેટલું બને એટલું ભગવાનનું સ્મરણ થાય, ભગવાનની ભક્તિ થાય, 24 કલાક આપણે ભગવાન સંબંધી ક્રિયાઓ કરીએ એ આપણે અનુસંધાન રાખીએ. વાલા ભક્તો, કથામાં પ્રવેશ કરીએ. આપણે પેલા પણ એવું સાંભળ્યું હતું કે રામદાસજી સ્વામી એ દાસ પંક્તિના પ્રથમ સંત હતા. રામદાસજી સ્વામી જ્યારે પાર્ષદમાં હતા ત્યારે પાર્ષદમાં પણ ખૂબ સ્વામી એ પાર્ષદ અવસ્થામાં રહીને સેવા કરતા હતા. ખૂબ ધર્મનિષ્ઠા વાળા હતા, નિયમ દ્રઢ હતા એમના જીવનમાં. એટલે શ્રીહરિજી મહારાજે એમને ધર્મકુળની ગાડી ચલાવવાની સેવા સોંપેલી હતી. કઈ આવું જવું હોય ધર્મકુળને તો એ આ પાર્ષદ જે હતા એ ગાડી ચલાવીને લઈ જતા અને લાવતા. એક વખત ગઢપુર મંદિરનું કામ ચાલતું હતું. મહારાજ સંતો બધા સેવામાં હોય, ગઢપુર મંદિરનું કામકાજ ચાલે, એનું નિર્માણ કાર્ય ચાલતું. અને એ સમયે મહારાજ પોતે અને સંતો હરિભક્તો રાત્રિ દિવસ ખૂબ સેવા કરતા હતા. આપણે સૌ જાણીએ છીએ કેટકેટલા પ્રસંગો મહારાજ પણ એ ગઢપુર મંદિરનું કામ ચાલતું હોય ત્યારે મહારાજ પણ માથે ઈંટો લઈ અને સેવા કરતા હોય, આપણને દેખાડતા હોય કે સેવા મંદિરનું કાંઈ પણ હોય કામકાજ અવશ્ય કરવી સેવા. અને આ પાર્ષદ જે હતા એમનું શરીર પહાડી શરીર હતું, બળિયા હતા, 5 હાથ ઊંચાઈ વાળા હતા અને ખૂબ સેવામાં ઉત્સાહ વાળા હતા. સેવા કરતા કરતા કઈ ખ્યાલ ન રહ્યો. ગુણાદિત્યાનંદ સ્વામી સેવા કરતા હતા એટલે સ્વામીની કોણી વજનદાર પથ્થરની નીચે આવી ગઈ, કોણી દબાઈ ગઈ. સ્વામીની કોણી દબાણી એટલે તરત શ્રીજી મહારાજ બોલ્યા કે અરે આ પથ્થર કોઈ ઊંચો કરો જલ્દી, સ્વામીની કોણી દબાઈ છે. મહારાજ બેબાકળા થઈ ગયા, કોણી સ્વામીની દબાણી, પણ દુઃખ મહારાજને થયું. અને આ પાર્ષદના કાનમાં શબ્દ પડ્યા, ખભામાં જે એ તરત જ ઊભા થઈ અને માથા ઉપર તે બાંધ્યું કપડું અને એ માથું તરત જ પથ્થરની અંદર ભરાયું અને પથ્થરને ઉપર કરી અને પછી સ્વામીએ કોણી બહાર કાઢી. એટલે તરત જ મહારાજે પાર્ષદને પોતાની પાસે બોલાવીને રાજીપો આપ્યો. મહારાજ કે આજ તમારી ઊંચાઈ અને બળ એ બે ભારે કામમાં આવ્યા. આપણી પાસે કંઈક તન સારું હોય અને જ્યારે આપણે તન તોડ મહેનત કરીએ ને ત્યારે રાજીપો બહુ મળે. સ્વાસ્થ્ય સારું હોય ને ત્યાં સુધી બધું થાય, પછી કંઈક નળીઓમાં બ્લોકેજ થઈ જાય ને પછી કંઈક બીજા ત્રીજા રોગ થઈ જાય ને ગોઠણ દુખવા માંડે ને પછી કાંઈ સેવા થાય નહીં. મહારાજ ખૂબ રાજી થયા અને પાર્ષદને કે આજ તમારી ઊંચાઈ અને બળ બે ભારે કામમાં આવ્યા અને ખૂબ રાજી થયા અને મહારાજે પછી એ પાર્ષદને દીક્ષા આપી અને રામદાસજી સ્વામીએ નામ પાડ્યું. અને દાસ પંક્તિના પ્રથમ સાધુ હતા મુક્તાનંદ સ્વામીના મંડળમાં મહારાજે રાખ્યા હતા. અને વાલા ભક્તો સમય જતા જ્યારે મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે આ રામદાસજી સ્વામી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી જૂનાગઢમાં ગુણાદિત્યાનંદ સ્વામી સાથે ગામડા ફરવા ગયા હતા. વિચાર કરો, સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા એ ધામમાં ગયા, તેમ છતાંય ત્યારબાદ તરત જ બીજા કોઈ સંતને માથે ધારી લીધા. આપણને કેટલું કેટલું શીખવાડે છે, નાના નાના પ્રસંગો છે પણ બહુ ઊંડી વાતો છે. માથે કાયમ છે ને કોકને રાખવા, એમના વચનમાં રહેવું, એમના વચનમાં વિશ્વાસ રાખવો, આવું આ રામદાસજી સ્વામી આપણને શીખવાડે. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી પાછા ગુણાદિત્યાનંદ સ્વામીની સાથે રહ્યા અને જીવનભર છેલ્લા શ્વાસ સુધી ગુણાદિત્યાનંદ સ્વામીની સાથે રહી અને સ્વામીના વચને સેવા કરતા હતા. સ્વામી પણ જ્યારે ગામડા વિચરણ કરવા જાય ત્યારે ઘણીવાર સ્વામી રામદાસજી સ્વામીને મંદિરનો વ્યવહાર કરવાનું સંભાળવાનું કહેતા હતા, કારણ કે વ્યવહાર પણ સારી રીતે કરી જાણતા હતા. રામદાસજી સ્વામી ને પણ માંદા સાધુની સેવા કરવામાં રુચિ હતી અને સાથે સાથે ધ્યાન ભજન કરવાનું પણ ખૂબ અંગ હતું. મોટા કોઈક સત્પુરુષને માથે રાખ્યા હોય તો આવા બધા ગુણો આવે, આવું અંગ બંધાય, ભજન કરવાનું, ભક્તિ કરવાનું અંગ બંધાય, ધ્યાન કરવાનું અંગ બંધાય, સેવા કરવાનું અંગ બંધાય. બાકી જો કોઈને માથે ન રાખ્યો હોય તો બીજાથી જ અંગ બંધાય, રખડવાનું, ભટકવાનું, કોઈ શાસ્ત્રનું વાંચન ન કરે, કાંઈ નહીં. રામદાસજી સ્વામી જૂનાગઢમાં રહી ગુણાદિત્યાનંદ સ્વામીની આજ્ઞામાં રહી ખૂબ ભાવથી સેવા કરે. એક વખત ગુણાદિત્યાનંદ સ્વામીને વંથળીના કલ્યાણભાઈને કાગળ લખવાનું કામ આવ્યું. એક કલ્યાણભાઈ પણ એવા હતા કે મોક્ષ માર્ગ અને વ્યવહાર માર્ગ આ બંનેમાં એ કુશાગ્ર હતા. બંને સારી રીતે જાણતા હતા કેવી રીતે જીવનું પોતાનું આત્યંતિક કલ્યાણ કરી લેવું, એ પણ ખૂબ એમને એમનામાં કળા હતી, આવડત હતી, અને વ્યવહાર પણ કેવી રીતે કરી જાણવો એ પણ કલ્યાણ ભગતને આવડતું હતું. ગુણાદિત્યાનંદ સ્વામીને કંઈક વ્યવહાર સંબંધી કાર્ય હોય ને તો કલ્યાણભાઈને જરૂર અવશ્ય પૂછતા અને એ પ્રમાણે કાર્ય કરતા. ઘણીવાર પૂછવું પડે, સ્વામી સંકોચ રાખ્યા વગર હરિભક્તોને પણ પૂછતા હતા. એક વખત સ્વામીને પૂછવાનું થયું એટલે સ્વામીએ પત્ર લખ્યો અને પત્ર મોકલવો હતો વંથલી, એટલે સ્વામી સભામાં વાત કરે છે. સ્વામી કહે છે, કોણ જાશે કાગળ લઈ કલ્યાણ ભાઈ ને પાસ,
કોણ જાશે કાગળ લઈ કલ્યાણ ભાઈ ને પાસ,
કોણ જાશે કાગળ લઈ કલ્યાણ ભાઈ ને પાસ,
કોણ જશે કાગળ લઈ કલ્યાણ ભાઈ ને પાસ,
વંથલી જાઓ વાલ થી ઉભા થયા છે રામ
માત્ર આટલી જ વાત કરી કે કોણ જાશે કાગળ લઈને કલ્યાણભાઈની પાસે, તુરત જ એક સેકન્ડ પણ વાર ન લગાડતા રામદાસ સ્વામી ઊભા થયા અને કીધું, સ્વામી આપની આજ્ઞા હોય તો હું જાઉં. અને સ્વામી ભલામણ કરે છે,
હે જતા આવતા માર્ગ માહી કરજો પ્રભુનું ભજન,
જતા આવતા માર્ગ जो प्रभु नु भजन
है जता आवता मार्ग माही कर जो प्रभु नु भजन धार जो प्रगट श्री भगवान
अंतर माही धार जो प्रगट श्री भगवान
स्वामी भलामण करे छे रामदास स्वामी जता आवता बीजू काई न करता हो बस अखंड भगवान नु स्मरण करजो भजन करजो अने अंतर मा भगवान नी मूर्ति धारजो आटला ज शब्द અને વિશ્વાસ જો મહાપુરુષોના શબ્દમાં હોય વિશ્વાસ બેસી જાય તો કામ કેટલું મોટું થઈ જાય છે
વચન પર વિશ્વાસ રાખી કર્યું પ્રભુનું ભજન કરે ભલે રાત હોય કે દર
અખંડ મૂર્તિ દેખ્યા કરે ભલે
રાત હોય કે દર હે અખંડ મૂર્તિ દેખ્યા કરે ભલે રાત હોય કે દર
સ્વામી ખૂબ રાજી થયા ભલામણ કરી અને એમને કીધું બસ ભજન કરજો બીજું કાંઈ કરતા નહીં ભગવાનની મૂર્તિ અખંડમાં ધારજો અને સ્વામીના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ 100% હો 0.001 પણ ઓછું નહીં સંપૂર્ણ 100% વિશ્વાસ આવી ગયો અને એ પ્રમાણે જ રામદાસજી સ્વામી કર્યું એટલે સ્વામીના અંતરમાં અખંડ ભગવાનની મૂર્તિ એમને દેખાવા લાગી એક જ આજ્ઞા સ્વામીએ પાળી અને અખંડ ભગવાનની મૂર્તિને દેખતા થઈ ગયા સત્પુરુષના વચનમાં વાલા ભક્તો સામર્થ્ય કેટલી છે આમાંથી આપણને જણાય છે કદાચ આપણને સમજાય ના સમજાય પણ સત્પુરુષો આપણને કંઈક આજ્ઞા કરે સંતો કંઈક આપણને આજ્ઞા કરે ને તો એનો મર્મ આપણા બુદ્ધિમાં આવે ન આવે એ એક બાજુ પણ જો આપણે મૂઢપણે વિશ્વાસ એના મર્મ શબ્દમાં રાખીએ એમના વચનમાં રાખીએ તો કદાચ આપણું કામ ક્યારે આવું થઈ જાય એ આપણને ખબર નહીં હો ક્યારે ભગવાન આપણા અંતરમાં આવીને અખંડ આપણને ભગવાનની મૂર્તિનું સુખ મળે પણ વિશ્વાસ જોઈએ સંપૂર્ણ રામદાસજી સ્વામી હૃદયમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખવા લાગ્યા કેવું સુખ માણવા લાગ્યા હે કેટલું ટૂંકમાં કામ થઈ ગયું સ્વામીનું ગુણાત્માનંદ સ્વામી કહેતા કે ક્રિયા તો બધા કરાવે છે પરંતુ અમે ક્રિયા કરાવીએ છીએ એમાં ભગવાન ભેળા રખાવીએ છીએ હા અમે ભલે કદાચ એમને આજ્ઞા કરીએ આ કામ કરો ઓલી સેવા કરો પણ એમાં અમે ભગવાન મુખ્યપણે રાખીએ છીએ અને રખાવીએ છીએ માટે આપણે જે કાંઈ પણ કરીએ આપણને પણ પૂજ્યપાદ ગુરુજી વારે વારે આજ્ઞા કરે છે કે જીવનમાં પ્રથમ નંબરે ભગવાનને રાખવા જે કાંઈ પણ કરીએ એમાં ભગવાનને પ્રથમ નંબરે રાખીએ તો મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને જો એ પ્રમાણે વર્તવાથી જો ભગવાન અને મોટાના આશીર્વાદ આપણને મળી જાય તો કદાચ ભગવાન પણ આપણને અખંડ પોતાના હૃદયમાં બિરાજમાન થઈને પોતાની મૂર્તિનું સુખ આપી શકે વાલા ભક્તો શ્રીહરિજી મહારાજ પણ ખુદ બહુ સરસ એક વાત કરે છે કે સંતમાં વિશ્વાસ આવે તેનો નિર્વિઘ્ન મોક્ષ થઈ જાય છે કોઈ વિઘ્ન આવે નહીં જો જેને સંતના વચનમાં વિશ્વાસ આવે ને. મહારાજ કહે છે,
શુક સનકાદિક નારદ જૈસે સાચે સંત મિલે જબ એસે, સત્ય પ્રતીતિ આવે જબ તામે અતિ પ્રીત પ્રથમ કર્યામે.
પેલું પ્રીત કરવાનું કીધું,
તાકે વચન લગે હિતકારી સ્વાર્થ ન જનાય લગારી, પરમ પરમારથી સંત કુજાને નિજ બુદ્ધિ કો તુચ્છ પ્રમાણે.
શ્રી હરિજી મહારાજ કહે છે કે સુખદેવજી, સનકાદિકો અને નારદના જેવા સાચા સદગુરુ સંત જ્યારે મળે, પેલા તો એવા મહાન સદગુરુ સંત મળવા એ દુર્લભ છે, હે આપણે તો એ કાંઈ હવે વિચારવાનું બાકી રહ્યું નથી, એવા સંતોનો યોગ આપણને મળી ગયો છે. આવા મનુષ્ય જન્મ મળ્યા પછી સંતની પ્રાપ્તિ થાવી એ ભગવાનની અનહદ કૃપા હોય આપણી ઉપર, ત્યારે આપણને આવો યોગ પ્રાપ્ત કરાવે છે ભગવાન. અને સંતની પ્રાપ્તિ થઈ જાય ત્યાર પછી આપણું કાર્ય શું એ શ્રીજી મહારાજ આપણને કહે છે, ત્યારે તેમાં સત્યતાનો વિશ્વાસ રાખવો જોઈએ. એ જે કહે છે એ સાચા છે, એના વચન સાચા છે, સંપૂર્ણ રીતે 100% વિશ્વાસ રાખવો. એ જે કહે છે એ મારી માટે સારું જ કહે છે, આવો વિશ્વાસ વાલા ભક્તો સંતના વચનમાં રાખો એવી આજ્ઞા ભગવાન આપણને કરે છે. અને તે પછી તે સંતમાં હેત થવું જોઈએ. એક વિશ્વાસ રાખવો સત્યતાનો અને સાધુમાં હેત થવું જોઈએ. મહારાજ કહે છે, ત્યારબાદ તેમના વચન હિતકારી જાણવા જોઈએ. આ 3 સ્ટેપ પાડ્યા મહારાજે કે જે કાંઈ પણ એમના વચન છે એ મારા જીવ માટે હિતકારી જ છે, હિત કરનારા જ છે મારા જીવનમાં, એવો વિશ્વાસ રાખવો. લગારે તેમાં સ્વાર્થ ન જાણવો જોઈએ. સંતોને પરમ પરોપકારી જાણી તેમની આગળ પોતાની બુદ્ધિના ડાપણને તુચ્છ ગણવું જોઈએ. મહારાજ કેવી રીત આપણને શીખવાડે છે, સંતની આગળ કેવી રીતે વર્તવું એ આ મહારાજ આપણને શીખવાડે છે. બુદ્ધિના ડાપણ આગળ તાળું મારી દેવું. આધ્યાત્મિક માર્ગમાં ત્યારે જ ઉન્નતિ થાય છે જ્યારે આપણે આપણી માયિક બુદ્ધિને તાળું મારી દઈએ ને ત્યારે. કારણ કે આપણી બુદ્ધિ ઉપર આપણે વિશ્વાસ કરીએ પણ એ તો માયાથી બનેલી બુદ્ધિ છે, એ આપણને કેટલું કરાવશે, એ તર્ક જ કરાવશે, વિશ્વાસ ક્યારેય નહીં આવવા દે, એ બુદ્ધિનું કામ નથી. આધ્યાત્મિક માર્ગમાં વાલા ભક્તો હૃદયથી કામ કરવાનું છે. અને કદાચ તમે વ્યવહાર કરો એમાં તમારે અવશ્ય બુદ્ધિ વાપરવી પડે, હા, એમાં પછી આમ અંધશ્રદ્ધાનો બેહી જવી પડે, એમાં તો વ્યવહાર જે રીતે થતો એમ જ રખાય. પણ આપણે આપણા જીવાત્માનું કલ્યાણ કરવા માટે સત્પુરુષની આગળ આપણી બુદ્ધિને તુચ્છ જાણવી પડે. ભલે ગમે એટલી બુદ્ધિ સારી હોય, આ લોકમાં ગમે એટલી આવડત હોય આપણામાં, ગમે એટલી કળા હોય, પણ સંતોના વચન સિવાય કાંઈ મુખ્ય ન થાય જીવનમાં, એ ખાસ ધ્યાન રાખવું. મહારાજ કહે છે, જે અપાર વ્યવહારિક બુદ્ધિ છે તે મોક્ષના માર્ગમાં ક્યારેય કામ આવતી નથી, ક્યારેય કામ આવતી નથી વ્યવહારિક બુદ્ધિ. વ્યવહારિક બુદ્ધિથી તો સારું ખાવા પીવાનું મળે અને લોકમાં સન્માન મળે, આટલું ફળ છે વ્યવહારિક બુદ્ધિનું. તમે વિચારી જોજો, બહુ સારો વ્યવહાર કરી જાણતો હોય, બહુ સારું એને આવડત કળા હોય, બધું આ લોકનું બધું કરતા હોય, તો એને મળી મળીને શું મળે? 5-10 લોકો બોલાવે, એને પૂછે ને કામ કરે, હે ભાઈ બાપા કરે ને સારું સારું ખવડાવે, બસ એટલું જ છે, એને સન્માન મળે, બસ બીજું કાંઈ નહીં. જેની બુદ્ધિ દૂષિત થઈ જાય છે તેને તેનું ફળ અહીંનું અહીં જ મળે છે, અહીંયા જ મળી જાય ફળ. પણ બુદ્ધિમાને બુદ્ધિ એવી લગાવવી જોઈએ કે તેનાથી પરલોકમાં અનંત સુખ મળે. એ સુખ મેળવવાના પ્રયત્ન જે કરે એ વાસ્તવિક બુદ્ધિશાળી કહેવાય. અક્ષરધામ સુધી દ્રષ્ટિ પોગાડે, ત્યાંના સુખ સુધી દૃષ્ટિ પોગાડે. મહારાજ વચનામૃતમાં એમ કહે છે, એ જ બુદ્ધિશાળી છે. આ રામદાસજી સ્વામી એક માત્ર આટલું વચન પૂર્ણતાન સ્વામીનું માયનું, આટલા જ વચનમાં વિશ્વાસ આવી ગયો કે બસ તમે ભગવાનને અખંડ ધારી રાખજો, હાલતા ચાલતા ભજન કરજો. એટલે સ્વામીએ ભજન ચાલુ રાખ્યું ને અખંડમાં મૂર્તિ દેખાવા લાગી. રાત હોય કે દિવસ હોય, બસ સત્પુરુષના વચનમાં વાલા ભક્તો બહુ સામર્થ્ય છે. માટે સંપૂર્ણ વિશ્વાસ આપણે રાખીએ, આવું રામદાસજી સ્વામી મને તમને સમજાવવા માગે છે. વાલા ભક્તો, વિક્રમ સંવત 1912 ની સાલ હતી. જૂનાગઢથી સંતો બધા ગુણાતાન સ્વામીની સાથે વડતાલ સમયો કરવા આવ્યા હતા. અને સમયા દરમિયાન વડતાલમાં રામદાસજી સ્વામી બીમાર થયા. ગુણાતાનંદ સ્વામી પણ અવારનવાર સ્વામીની દેખભાળ રાખે, વારે વારે પૂછાવડાવે કેમ છે, સ્વામીને ધ્યાન રાખે. ત્યારે રામદાસજી સ્વામી ગુણાતાનંદ સ્વામીને કહે, સ્વામી હવે મારે આ લોકમાં રહેવું નથી, મને તમે રજા આપો, હું ધામમાં જાઉં. ગુણાતાનંદ સ્વામી રામદાસ સ્વામીને કહે છે, સ્વામી મારે જૂનાગઢ મંદિર ઉજડ નથી કરવું, માટે તમે આ બધા સંકલ્પ રહેવા દો. જો તમે અત્યારે ધામમાં જાશો તો ત્યાં મંદિરની સેવા કોણ કરશે? આ બધી વાતો આપણને એમ થાય કે આ ધામમાં વયું જવું એમ કે આ લોકોને રમત જેવું લાગતું નહીં. સંકલ્પ કરે અને કહે કે ભાઈ મારે ધામમાં વયું જવું, હવે અહીંયા નથી ગમતું. આપણને એમ થાય કે આ એક ઘરમાં રહેતા હોય ને આ ન ગમતું, હાલો હવે ઘર બદલી નાખીએ. એવી રીતે આ સંતો વાતો કરે. રામદાસ સ્વામી કે મારે ધામમાં વયું જવું છે, હવે અહીંયા નથી રહેવું. સ્વામી કે નથી જવું તમારે, લ્યો. તો પાછો રામદાસ સ્વામીએ વચનમાં વિશ્વાસ રાખીને સંકલ્પ મૂકી દીધો પાછો, અને પાછા હાજાય થઈ ગયા. કેવું કહેવાય એમ, આ સામર્થ્ય છે. સ્વામી આજ્ઞા કરી તમારે નથી જવું, અને સ્વામીના આગ્રહથી રામદાસ સ્વામીએ પણ સંકલ્પ મૂકી દીધો. અને પછી સમયો પૂરો થયો એટલે બધા વડતાલથી જૂનાગઢ આવ્યા, અને જૂનાગઢમાં થોડા સમય રહ્યા પછી રામદાસજી સ્વામીને પેટમાં ખૂબ પીડા ઉપડી. અને ત્યારે ગુણાતાનંદ સ્વામીએ બાલમુકુંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે રામદાસ સ્વામીના પેટ ઉપર ચૂનો અને મધ ચોપડો. અને બાલમુકુંદ સ્વામી પણ ગુણાતાનંદ સ્વામીના એવા કૃપાપાત્ર શિષ્ય, સ્વામીના વચન થાય એ પ્રમાણે સ્વામીનું જીવન. સ્વામી તુરત તૈયાર કરી અને ચૂનો ચોપડવા ગયા ત્યારે રામદાસજી સ્વામી બોલ્યા કે અમારે આ લોકમાં હવે રહેવું નથી, તમે આ ચોપડવાનું રહેવા દો. જે વડતાલ વાત કરી હતી ને, સેમ આ વાત કરી. અને ત્યારે બાલમુકુંદ સ્વામી તરત સ્વામી પાસે આવ્યા. સ્વામીને કહે કે રામદાસજી સ્વામી આવું કહે છે કે હવે એમને આ લોકમાં રહેવું નથી, ચૂનો ચોપડવા ના પાડે છે. ત્યારે ગુણાતાનંદ સ્વામી કહે, સાધુરામ એ મહારાજ વખતના સંત છે, આવરદા પૂરી થઈ ગઈ છે, હવે ધામમાં જશે. આવરદા પૂરી રામદાસજી સ્વામીની થઈ ગઈ હોય ને અહીંયા ગુણાતાનંદ સ્વામીને ખબર પડે, હવે ધામમાં જાહે. માટે એ ના પાડે તો રહેવા દો, એમને જે અનુકૂળ થાય એ રીતે કરો. અને રાત્રિએ વાલા ભક્તો ખૂબ પીડા ઉપડી સ્વામીના પેટમાં, એટલે બાલમુકુંદ સ્વામીએ તુરત જ ગુણાતાનંદ સ્વામી પાસે આવીને વાત કરી. સ્વામીને કહે, હુતાશનીનો સમયો નજીક આવે છે, સ્વામી જો હુતાશનીનો સમયો અહીંયા કરે તો સારું. ગુણાતીતાનંદ સ્વામી રામદાસજી સ્વામી પાસે આવીને વાત કરે છે, ખબર પૂછે છે. અને સ્વામીએ પણ એ જ વાત કરી કે સ્વામી હુતાશનીનો સમયો કરતા જાઓ, પછી રજા લઈ જવો ખરા. તમે જરાક થતું હોય તો એવું કરો એમ, આપણે કોકને ન કહીએ ભાઈ થોડુંક કામ કરી દો ને આવું. ત્યારે રામદાસજી સ્વામી ગુણાતાનંદ સ્વામીને કહે, સ્વામી હવે તો હુતાશનીનો ઉત્સવ અક્ષરધામમાં જઈને થશે, અહીંયા નહીં થાય. કેવા વચનસિદ્ધ પુરુષો, કેવી વાતો આ બધી. ગુણાતાનંદ સ્વામી કહે, રામદાસજી સ્વામી ગુણાતાનંદ સ્વામીને કહે છે, સ્વામી મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી સ્વામી અમે તમારી સાથે રહ્યા, તમારી સાથે રહીને અમે આ મંદિરની સેવા કરી, સ્વામી હવે મને રજા આપો, હવે હું ધામમાં જાઉં, ધામમાં જાઉં સ્વામીને રજા ગુણાતીતાનંદ સ્વામી પાસે માંગે. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રસાદીનો હાર મંગાવ્યો અને રામદાસજી સ્વામીને પહેરાવ્યો અને કીધું કે લ્યો આ વિદાયનો હાર, હવે તમે સુખેથી જાઓ. અને પછી રાત્રિએ શ્રીજી મહારાજ સ્વામીને દર્શન લીધા અને સ્વામી બેઠા થઈ ગયા અને સ્વામી મહારાજને ભેટતા હોય એવી ચેષ્ટા કરતા હતા અને સંતોને એ દર્શન થતા હતા એવી રીતે મહારાજ સ્વામીને ધામમાં લઈ ગયા. રામદાસજી સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહીને ખૂબ સેવા કરી હતી. રામદાસજી સ્વામીએ પંચાળામાં હરિમંદિર બનાવ્યું હતું અને ગુણાતીતાનંદ સ્વામીના વરદ હસ્તે ત્યાં મૂર્તિ પધરાવી હતી. એ પંચાળામાં તેમના શિષ્ય કૃષ્ણચરણ દાસજી સ્વામી અને તેમના શિષ્ય અક્ષરપુરુષ દાસજી સ્વામી જે શતાયુ હતા એમને પણ ગુણાતીતાનંદ સ્વામીમાં અપાર હેત હતું અને તેઓ પંચાળા રહેતા હતા. અને અક્ષરપુરુષ દાસજી સ્વામીના મંડળના સંત ઉત્તમચરણ દાસજી સ્વામી તેમણે પંચાળામાં શિખરબદ્ધ મંદિર બનાવ્યું જે અત્યારે હાલમાં જ્યારે આપણે દર્શન કરવા જઈ ત્યારે એ પંચાળાનું શિખરબદ્ધ મંદિર એના દર્શન આપણને થાય છે. સંતોએ કેટલા કાર્યો કર્યા છે. ગુણાતીતાનંદ સ્વામી ગામડે વિચરણ કરતા અનેક ગામડાઓમાં ચાર ચાર મહિના બબે મહિના જેવો જેવો હરિભક્તોનો ભાવ જેવી માંગણી એવી રીતે સ્વામી ત્યાં રહી અને વાતો કરી અને હરિભક્તોને પોતાની મૂર્તિનું સુખ વાતો કરી અને ભગવાનની મૂર્તિનું સુખ આપતા હતા. ગુણાતીતાનંદ સ્વામી ચાર મહિના બાર પોટળી બાજુ વિચરતા હતા. ચાર મહિના પીઠવાજાળ ગયા ત્યાર પછી ફરતા ફરતા ઓઢાના સમઢિયાળા પધાર્યા અને ત્યાં ચાર મહિના રોકાણા. સ્વામી વીરા શેલડિયા, હરજી બાપા વેકરિયા આદિક જે હરિભક્તો હતા તેઓ સ્વામીનો સમાગમ કરવા ખૂબ આવતા હતા. કારણ કે એ સમય દુકાળનો સમય હતો એટલે બધા આમે ફ્રી હતા, નવરા હતા એટલે ખૂબ સ્વામીનો લાભ લેતા હતા, સમાગમ કરતા હતા. સ્વામીની સાથે કૃપાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી આદિક સંતો પધાર્યા હતા. એ સંતો ધ્યાનના અંગવાળા હતા એટલે ખૂબ મહારાજનું ત્યાં ધ્યાન કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામીને કથા વાર્તાનું જબરું અંગ એટલે સ્વામી કથા વાર્તા ચાલુ કરે અને એ બધા સંતો સ્વામીનો સમાગમ કરે. દુકાળનું વર્ષ હોવાથી બધા નવરા હોય એટલે સ્વામીનો ખૂબ સમાગમ કરતા. સ્વામીના મુખથી બ્રહ્મરસનું પાન કરી દુકાળના દુઃખનું હળવા કરતા હતા. સ્વામી વાતો કરે, જે કાંઈ પણ દુઃખ એમના અંતરમાં હોય હળવા થાય, વૃત્તિ બધી એમાંથી વળી અને ભગવાનમાં જોડાઈ જાય એટલે સુખ હરિભક્તોને આવતું હતું. એમાં એ વીરા શેલડિયાના બીજા દીકરાનું નામ લક્ષ્મણ ભગત. એ લક્ષ્મણ ભારે મુમુક્ષુ હતું, યોગ ભ્રષ્ટ જીવાત્મા. સ્વામી કથા વાર્તા કરે એટલે વારે વારે આ લક્ષ્મણ રોજ જે સ્વામીને પ્રશ્ન પૂછે, સ્વામીને પ્રશ્ન પૂછે અને સ્વામી રાજી થઈ એ પ્રશ્નોનો જવાબ આપતા. એકવાર તો ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને કથા સંભળાવતા હતા અને આ લક્ષ્મણ એકાગ્ર વૃત્તિ રાખી એકાગ્ર ચિત્તથી સ્વામીની વાતોનું રસપાન કરતા હતા. એવામાં સ્વામીના શરીરમાંથી તેજ પ્રગટ્યું અને તેજની અંદર શ્રીહરિજી મહારાજના દર્શન આ લક્ષ્મણને થયા. અને થોડી વાર આ લક્ષ્મણ દર્શન કરી રહ્યા ત્યારે એ તેજ ફરી સ્વામીમાં સમાઈ ગયું અને આ લક્ષ્મણને એવી નિષ્ઠા થઈ કે સ્વામીની અંતરમાં અખંડ ભગવાન વિરાજમાન છે, આવી પ્રતીતિ આવી ગઈ એટલે લક્ષ્મણ તરત ઊભો થયો અને તરત સ્વામીને ધનવટ પ્રણામ કરવા લાગ્યો. અને સ્વામી મંદ મંદ હસતા હતા. સ્વામી ત્યાં સમઢિયાળામાં રહી અને ખૂબ હરિભક્તોને સુખ આપતા હતા. એક દિવસ વીરા શેલડિયાને મનમાં એમ થયું કે હું ગઢપુર જઈ અને મહારાજને રસોઈ આપું, ત્યાં થાળ જમાડવાનો સંકલ્પ હતો. એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને વીરા શેલડિયા એમ કહે છે કે સ્વામી મારો આવો સંકલ્પ છે, માટે તમે મને રજા આપો તો હું ત્યાં ગઢપુર જઈ અને રસોઈ આપું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ રજા આપી અને કીધું કે અમારા પણ સમાચાર ભગવાનને મોકલજો, એમને કહેજો. વિરાસી લડિયા ગઢપુર આવ્યા અને રસોઈ આપી અને મહારાજે પછી વિરાસી લડિયાને પૂછ્યું કે એવા ખબર આવ્યા છે કે તમારે ત્યાં સંતો પધાર્યા છે. વિરાસી લડિયાને પૂછે છે, વીરા ભગત એ સંતો કેવા છે એની કંઈક વાત કરો. અને ત્યારે વીરાસી લડિયા કહે છે,
જૂનાગઢ ના ગુણાતીત તેની શું કરો હો વાત, જૂનાગઢ ના ગુણાતીત તેની શું કરો હો વાત, હે જૂનાગઢ ના ગુણાતીત તેની શું કરો હો વાત, પારસ બને તેનું જુગ થાય સાક્ષાત, પારસ બને
વીરા ભગત કહે જો
સાક્ષાત, હે પાણો પણ પારસ બને તેનું જુગ થાય સાક્ષાત, સ્વામી વાતો કરે અને હરિભક્તો ને ખૂબ આનંદ આવે છે મહારાજ. અને પછી મહારાજ વાત સાંભળી અને કહે છે વીરા ભગત ને, રાતણી બોલ્યા સ્વામી સહજાનંદ, વાત સુણી વીરાતણી બોલ્યા સ્વામી સહજાનંદ, હે વાત સુણી વીરાતણી બોલ્યા સ્વામી સહજાનંદ,
કેવા સાધુ છે વાત કરે છે,
હે વાસના વાઢે પળવાર માં એવા અમારા વીર ગુણાનંદ, વાસના વાઢે પળવાર માં એવા અમારા વીર ગુણાનંદ, હે જે વાસના વાઢે પળવાર માં એવા અમારા વીર ગુણાનંદ,
વાત કરતા કરતા મહારાજ બહુ રાજી થયા. મહારાજ થાળ જમતા હતા અને પ્રસાદી મૂળજી બ્રહ્મચારીને કીધું કે આ પ્રસાદી બાંધો, અમારે સાધુને પ્રસાદી આપવી છે. મહારાજ ખૂબ રાજી થયા છે.
હે રાજી થઈને રસીએ પ્રેમે આપ્યો છે પ્રસાદ
 રાજી થઈને રસીએ પ્રેમે આપ્યો છે પ્રસાદ, રાજી થઈને રસીએ પ્રેમે આપ્યો છે પ્રસાદ, હે નિર્ગુણાનંદને આપો જો એને દેજો અમારી યાદ, નંદને આપ જો એને દેજો અમારી યાદ, નંદને આપ જો એને દેજો અમારી યાદ.
મહારાજ કહે છે નિર્ગુણાનંદ સ્વામીની વાતો તો શું કેવી, અમારી મૂર્તિમાં જોડી દેવી વાતો છે. મહારાજ વીરા શેલડિયાને કહે છે, લેવા પ્રસાદીનો ટોપલો અને આ તમે જઈ સંતોને આપજો અને અમારી યાદ આપજો. મહારાજ કહે છે આ ખાલી પ્રસાદી નથી, અમારો રાજીપો હું મોકલું છું.
હે પ્રસાદી પદાર્થ કહો, એનો રાજીપો અપાર.
ખાલી પ્રસાદી નથી, આમાં તો અમારો અઢળક રાજીપો છે, અને એ રાજીપો જેને તેને મળે નહીં. કરોડો ઉપાય બીજા કરી લઈ, પણ આ રાજીપો છે ને એમનો મળતો નથી. રાજીપો છે ને રડતા શીખવું પડે, એ આવડે ને આવડે, બધાને ન આવડે. એ સમયે તન મન ધનથી જે સેવા કરી લઈ, વચનમાં વિશ્વાસ રાખીને સેવા કરે, એને રાજીપો મળે. હો નિર્માનીપણે જે સત્સંગમાં રહે, દાસ ભાવે રહે, એને બહુ રાજીપો મળે. અને આધ્યાત્મિક માર્ગમાં વાલા ભક્તો આમ જોવા જાય ને, કદાચ સાધના આપણે કરી લઈએ, સાધના કરવી જ જોઈએ, હું ના નથી પાડતો, પણ સૌથી જાજુ વધારે કામ છે ને રાજીપો કરે છે. આપણે હરિભક્તો સંતોને રાજી કરીએ ને તો ભગવાન રાજી થાય થાય ને થાય જ. પણ જો આપણને મહારાજને રાજી કરવા હોય અને આપણે સંતો ભક્તોને રાજી ના કરીએ, તો કદાચ ભગવાન થાય કે ન થાય એની મને ખબર નથી. મહારાજને રાજી કરવા હોય તો મહારાજ વચનામૃતમાં એનો ઉપાય બતાવે છે કે માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવાનો એક જ ઉપાય ભગવાને બતાવ્યો, ભગવાનના ભક્તની સેવા કરવી. સેવા ભગવાનના ભક્તની કરવી, એ ત્યાગી હોય કે ગ્રોહી હોય, બંને ભક્તની સેવા કરવાથી ભગવાન રાજી થાય છે, અને ભક્તોનો દ્રોહ કરવાથી ભગવાન કુરાજી થાય છે. આપણે ભગવાનને રાજી કરવા માટે ગમે એટલા પ્રયત્ન કરતા હોય, પણ જો આપણાથી જાણે અજાણે ભગવાનના ભક્તોનો દ્રોહ થતો હોય તો ભગવાન રાજી નહીં થાય. આપણી સાધના એનું ફળ આપણને નહીં મળે. માટે વાલા ભક્તો, સાધના ભલે કદાચ આપણે ગમે એટલી કરીએ, આ એક કળા છે, એ આપણે શીખવાની છે. બસ સંતો ભક્તો રાજી રહે. અને એમાંય આપણા સત્સંગનું આ ટેગલાઈન છે, જોવો ને બધા કે રાજી રહેજો મારી ઉપર, અને બધાને એ જ જોઈએ છે, બધા રાજી રહે. તમારા ઘરમાં પણ જુઓ, પાંચ હાથ સભ્યો રહેતા હોય, જો એકબીજા ઉપર રાજી ના હોય તો ઘરમાં સુખ ના આવે, શાંતિ ન મળે. એવી રીતે જ આ એક પરિવાર છે, એક સમુદાય છે, એમાં જો આપણી ઉપર સંતો ભક્તો રાજી ના હોય, એમને આપણે રાજી ન કર્યા હોય, તો અંતરમાં આપણને ભગવાનનું સુખ ના આવે, ભજનનું સુખ ના આવે. ભલે આપણે કદાચ અહીંયા હવારના પોરમાં કથામાં બેઠા હોય, પણ મન તરત જ બીજે જતું રહે. કારણ એ રાજીપો આપણી ઉપર ના હોય એટલે આપણું મન બીજે ભયમાં કરે. એટલે સુખ જો સત્સંગનું લેવું હોય તો મુખ્ય મારે ને તમારે આપણે બધા એ કરવાનું છે કે સંતો ભક્તોને રાજી કરીએ. આ એક ટ્રીક છે, કળા છે ભગવાનને રાજી કરવાનું, ટૂંકમાં થઈ જાય. બાકી આપણે ડાયરેક્ટ ભગવાન આરે કેટલું કનેક્શન કરી લેશું, હે એ તો મોટો પાવર સ્ટેશન છે. હા, ફ્યુઝ ઉડી જાય કદાચ આપણું, કઈ નક્કી નહીં. પણ આ સંતો ભક્તોનું માધ્યમ દ્વારા આપણે ભગવાનનું સુખ માણી શકીએ. બસ બધા રાજી રહે આપણી ઉપર, બધા આપણી ઉપર રાજી રહે, ખૂબ અંતરના આશીર્વાદ આપે, એનાથી જ આપણને ભગવાનનું સુખ આવે. આપણને ખોટા વિચાર ન આવે, ખોટા સંકલ્પ ન થાય, ઊંડી ક્રિયા કરવાના વિચાર પણ એનાથી વાલા ભક્તો બંધ થઈ જાય છે. હા, પાપ કર્મ પણ આપણાથી નથી થતા જો સંતો ભક્તો આપણી ઉપર રાજી હોય તો, કારણ કે એ કામ કરે. માટે વાલા ભક્તો જે કાંઈ પણ કરીએ, એમાં આપણે ભગવાનને રાજી કરવાનું તાન રાખીએ, સંતો ભક્તોને રાજી કરવાનું તાન રાખીએ તો આપણું કામ સરળતાથી થઈ જાય છે. મહારાજ કહે છે, વીરા ભગત, આમાં તો અમે અમારો રાજીપો મોકલીએ છીએ. અને એ પ્રસાદી લઈ અને વીરા ભગત સમઢિયાળા આવ્યા. અને ગુણાતીતાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી એ બધા સંતો હતા. ખૂબ ભાવથી એ વીરા શેલડિયા વીરા ભગતે ટોપલો સંતોને આપ્યો અને સંતો ભાવથી મહારાજનો રાજીપો અંગીકાર કરે છે. સમઢિયાળામાં વાલા ભક્તો સંતો અવારનવાર આવતા અને સંતોની દેખરેખ હેઠળ એક સુંદર એવું મંદિર બનાવવામાં આવ્યું હતું. અને મંદિરમાં સુંદર કોતરણી વાળી થાંભલી પણ ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢથી મોકલી હતી. બાલમુકુંદ સ્વામી પણ અવારનવાર આવતા હતા અને સત્સંગનો ખૂબ લાભ આપતા હતા. અને બધા જ હરિભક્તોને સત્સંગનો રંગ લાગી ગયો હતો અને સારો એવો સમાજ સત્સંગનો ઊભો થયો. બધાને ખૂબ સત્સંગ થયો સાધુના સમાગમથી. વાલા ભક્તો મૂળજી શેલડિયા અને અરજણભાઈ વેકરિયા સમઢિયાળાથી એક વખત જૂનાગઢ ગયા હતા. સ્વામીને દંડવટ કરી, પ્રણામ કરી, સ્વામી પાસે બેઠા, દર્શન કરી અને ભુવાના ખોડા પટેલ ભાલાળાએ ઊભી કરેલી જે ઉપાધિ હતી એની વાત સ્વામી આગળ કરી. સ્વામીને એ બધી વાત કરી અને સ્વામીને કહે છે કે સમઢિયાળામાં રહેવું એ સાનુકૂળ છે, ઉજ્જડ ચારણોના ટીંબીના ધરતી કાટાળી છે. સ્વામીને કહે છે, ધોળે દિવસે ડર લાગે તેવા દેદુમર નદીના કોતરો છે, લૂંટી લે તેવી વસ્તી છે, સ્વામી કરવું શું? હરિભક્તો સ્વામીને આગળ વિનંતી કરે છે, વાત કરે છે, સ્વામી તમે કહો, તમે કહેશો એમ કરશું. અને ભૂત ભવિષ્ય વર્તમાનના જાણનારા સ્વામીએ કીધું, મોજમાં આવી ગયા છે. સ્વામી કે ઈ ખોડા પટેલ શું ગામ વસાવશે? ગામ તો તમારે વસાવવાનું છે, તમારે જમીન છોડવાની નથી. જો તમે જમીન છોડી દેશો તો દાણા પાણી વિના તમે દુખી થશો, માટે અમરેલીના સુબા એ કહે એમ ટીંબો વસાવો. અને સ્વામી કે અમારા આશીર્વાદ છે, મહારાજ તમને ખૂબ સુખી કરશે અને ટીંબાની નદી દેદુમર 12 માસી થશે, સત્સંગ પણ ખૂબ વધશે. સ્વામીએ ખૂબ અંતરના રૂડા આશીર્વાદ આપ્યા અને ભક્તોએ વાત સ્વીકારી, વચનમાં વિશ્વાસ રાખી અને એ આગળ વધ્યા છે. સ્વામીએ એમને કીધું હતું કે તમને એ નવું ગામ વસાવો, મુહૂર્ત કઢાવો. અને હરિભક્તોની વિનંતીથી સ્વામી પણ એ ગામનું તોરણ બાંધવા માટે પધાર્યા હતા. વિક્રમ સંવત 1922ની સાલ, એમાં મુહૂર્તમાં નવું ગામ બંધાવવાનું એ મુહૂર્ત આવ્યું એટલે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી પધાર્યા. અને સ્વામીએ કહ્યું, ટીંબાના વસવાટની જવાબદારી રુગનાથભાઈ સંભાળે છે, માટે આજથી આ ગામનું નામ રુગનાથપુર રાખવામાં આવશે, કારણ કે એ સંભાળે છે. અને સાથે સાથે રામચંદ્રજીના નામ રઘુનાથનો અભ્રંશ શબ્દ છે, રુગનાથ, રઘુનાથ રામચંદ્રજીનું નામ છે, માટે આ ગામનું નામ રુગનાથપુર રાખો. અને સ્વામી કે સાંભળો, આ ખોડા પટેલ ભાલાળાએ પગ આડો કર્યો હતો, ઉપાધિ કરી હતી, એટલે ગામનું નામ રુગનાથપુર ખોડી રાખો, એટલે બધાને ખબર પડી જાય. ખોડાનું ખોડી થતા ક્યાંય વાર ન લાગે. આ કોકને હેરાન ગતિ કરીએ ને, મોટા પુરુષના વચનમાં જોવો કેવી તાકાત છે. એટલે ચોપડામાં તો રુગનાથપુર લખાણું, પણ લોખના જીભે રુગનાથપુર ખોડી નામ આ ગામનું નામ થયું. સ્વામીએ ખૂબ આશીર્વાદ આપ્યા અને કીધું કે જ્યાં સુધી તમે ન્યાય અને નીતિમાં રહેશો ત્યાં સુધી તમારે 5 વર્ષના દીકરાનું સ્નાન માવતરને નહીં કરવું પડે અને ગામમાં અમરવેલની જેમ સત્સંગ ખૂબ વધશે, ખૂબ બધા સુખી થશે. શરૂઆતમાં તો આ શેલડિયા અને વેકરિયા આ 2 અટકના હરિભક્તો ત્યાં વાસ કરીને રહેતા હતા. સ્વામીના આશીર્વાદથી પછી ભાડેરથી સાવલિયા, જીવાભાઈ, ભગવાનભાઈ અને પાતાભાઈ, મેઘજીભાઈ, સુતરિયાનો પરિવાર એ બધા પણ આવીને આ ગામમાં નિવાસ કરીને રહ્યા અને ખૂબ સારો એવો સત્સંગ આ ગામમાં થયો. આવી રીતે વાલા ભક્તો ગુણાતીતાન સ્વામી પણ હરિભક્તોની ચિંતા કરતા હતા. કાંઈક ઉપાધિ આવે, હરિભક્તોને સ્વામી પાસે જાય, સ્વામીને વિનંતી કરે અને સ્વામી આશીર્વાદ આપે અને કામ થઈ જાય, લ્યો સુખ થઈ જાય. એક ગામમાં બાલમુકુંદ સ્વામીએ મંદિરમાં હનુમાનજીની પ્રતિષ્ઠા કરી છે. ખૂબ પ્રતાપી હનુમાનજી છે, ઘણા પરચા પૂરેલા છે, અને સ્વામીના આશીર્વાદથી નદીનું પાણી પર ભર ઉનાળે એ પાણી વહ્યા કરતું હતું. નાનકડું ગામ પણ ખાધે પીધે સુખી થયું. સંતના આશીર્વાદથી આ ગોકળિયું ગામ બન્યું. વાલા ભક્તો, સ્વામી વિચરણ કરતા કરતા ધોરાજી પધાર્યા છે. મહારાજ પણ ધોરાજી આવે ત્યારે માવજી દવેના ઘરે અથવા તો બક્કાભાઈ ખીમાણીના ઘરે મહારાજ ઉતરતા હતા, અને ત્યાં મહારાજનો ઉતારો થતો. સ્વામીને પણ ધોરાજી ગામ ખૂબ ગમતું, એ તીર્થ બહુ ગમતું સ્વામીને. એટલે સ્વામીએ શ્રીજી મહારાજ ઉતરતા એ જ જગ્યા મેળવી અને ન્યા મંદિર બનાવ્યું હતું, હરિમંદિર. અને મંદિરની બાજુમાં ગઢની 7 ફૂટ પહોળી દિવાલ હતી, અને તે દિવાલ ઉપરથી ગાડાઓ અને માણસોની અવર જવર ચાલુ હતી, અને બરાબર એની બાજુમાં જ મંદિર, હરિમંદિર નાનું હતું. વાલા ભક્તો, આ પ્રસંગથી આપણને એ જાણવામાં આવે કે ગુણાત્માનંદ સ્વામી ભગવાનની બાંધેલી જે મર્યાદા, નિયમ, ધર્મ, એમાંથી ક્યારેય 1% પણ પાછું એ ઢીલું રાખ્યું નથી, પાછું પગ ભર્યું નથી, અને કોઈને ભરવાય દીધું નથી. 100 એ 100% બસ નિયમી નિયમ, એમાં બાંધછોડ નહીં. ધર્મની બાબત એવી છે, નિયમની બાબત એવી છે, એ છે ને લપસરો છે. હા, હાથમાંથી ક્યારે લપસી જાય કાંઈ નક્કી નહીં. બરાબર જે પકડી રાખે ને એના જ જીવનમાં ધર્મ દ્રઢ રહે, બાકી રહે નહીં. આ દિવાલ ઉપર હતી, પણ એમાં માણસો અવર જવર કરતા હતા, અને ફળિયામાં સાધુ ઊભા હોય અને ઉપર રસ્તામાં બૈરાઓ પસાર થાય એ સ્વામીને ગમ્યું નહીં, કે આ સારું નહીં એમ સાધુને માટે. કારણ કે સાધુને અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવાની આજ્ઞા કરી હોય ભગવાને, એટલે સ્વામીને ગમ્યું નહીં. ધોરાજી ગોંડલ રાજ્યનું ગામ હતું. રાજવતી માધવજીભાઈ દવે ધોરાજીના કારભારી હતા, અને સ્વામીએ તેમને બોલાવીને આ વાત કરી અને કીધું કે તમે ગોંડલ નરેશ સંગ્રામસિંહજીને આ વાત કરો કે આવી રીતે અમને તકલીફ પડે છે, માટે એનો કંઈક નિકાલ કરો. દિવાલ પરનું હલાણ ખીમાણી ગરાસિયાઓનું હતું, તેઓ ગોંડલ રાજ્યના ભાયા તો ગણાતા હતા. એટલે માધવજીભાઈએ સંગ્રામસિંહજીને વાત કરી, એની અનુમતિ લઈ આ બક્કાભાઈ ખીમાણીને બોલાવી અને વાત કરી કે સંતોને તકલીફ પડે છે, માટે એ રસ્તો કંઈક બીજો કરો તો સારું. એ ગરાસિયાઓએ કહ્યું કે તમ તારે અમને વાંધો નથી, તમે કંઈક બીજો રસ્તો અમને આપો તો અમે ત્યાંથી ચાલશું, કંઈક વ્યવસ્થા કરી દો બીજી. અને માધવજી ભાઈએ મંદિરના ભંડારની પાછળથી ચાલવાનો રસ્તો કરી આપ્યો, અને પછી એ ઉપરથી ચાલવાનો રસ્તો બંધ થયો. ગુણાત્માનંદ સ્વામીના જીવનમાં ભગવાને જે આજ્ઞા કરી હોય, જે નિયમ બાર પાડ્યા હોય, 5 વર્તમાન જે કીધા છે, એમાં બાંધછોડ બિલકુલ ન રાખતા હતા. આ નાનો એવો પ્રસંગ આપણને દેખાડે છે કે સ્વામીનું જીવન કેવું દ્રઢ હતું ભગવાનની આજ્ઞામાં, ભગવાનના બાંધેલી મર્યાદામાં. બિલકુલ સ્વામી એમાં બાંધછોડ રાખતા નહોતા. સ્વામી ધોરાજી છે. ધોરાજીમાં વાલા ભક્તો, આપણને સર્વેને જેમ ખબર છે કે મુસલમાનને ગુણ લેવાની ટેવ પડી, એ વાત વાલા ભક્તો અત્યારે કથાનો સમય પૂરો થયો છે. આવતીકાલે એ વાતને આપણે સાંભળશું. અત્યારે કથા વિને વિરામ. સ્વામિનારાયણ ભગવાન.